એકતરા શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકતરા એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના આમ તો બહુ મોટા ગજાના વિવેચક અને સર્જક કહેવાય સુરેશ જોશી, એમના એક ખૂબ જ વિચારવા જેવો નિબંધ કવિ અને પ્રતિબદ્ધતા પર વાત કરીશું.
હા, અને એમણે જે મૂળભૂત સવાલ ઉઠાવ્યો છે એ આજે પણ એટલો જ મહત્વનો છે.
બિલકુલ. પેલો પ્રશ્ન, કસ્મય દેવાય હવિષા વિધેમ, એટલે કે આપણે કયા દેવને, કયા આદર્શને આપણું સર્જન, આપણું હવિષ્ય અર્પણ કરવું? તો આપણે એ સમજવાની કોશિશ કરીએ કે ભાઈ સમાજ અને સમય કવિ પાસે શું માંગે છે. કળાની પોતાની શુદ્ધતા અને પેલી સામાજિક જવાબદારી, એની વચ્ચે સતત જે ખેંચતાણ ચાલે છે.
હા, એ સંઘર્ષ.
એ સંઘર્ષ વિશે સુરેશ જોશી શું વિચારે છે? ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ. જો કવિના શબ્દોમાં એક તાકાત હોય છે એ વાત તો છે, એક પ્લેટોના વખતથી બધા સ્વીકારે છે.
સાચી વાત છે.
અને એટલે જ એમ કે સમાજની અલગ અલગ શક્તિઓ, પછી એ સત્તા હોય કે કોઈ વિચારધારા, એ હંમેશા કવિની આ શક્તિનો પેલો લાભ લેવા માંગતી રહી છે.
બરાબર, પોતાના હિતમાં વાપરવા.
હા, ક્યારેક કવિને ક્રાંતિનો મશાલચી બનાવી દેવાય, તો ક્યારેક એવું બને કે કોઈ મોટા વર્ગનો આમ તો ભાટચારણ બની જાય, ગુણગાન ગાયા કરે.
યતો જય તતો ધર્મ જીવું.
બરાબર, જ્યાં જીત ત્યાં ધર્મ. અને આજકાલ પેલો પ્રતિબદ્ધતા શબ્દ, કમિટમેન્ટ, એ બહુ વપરાય છે. જાણે કવિ સમાજનો ઋણી હોય અને સમાજ કહે એમ જ લખવાનું.
હા,
આ દબાણ કેમ રહેતું હશે કવિ પર સતત?
આ બહુ રસપ્રદ મુદ્દો છે. પણ અહીંયા સમજવા જેવી વાત એ છે કે કવિતાની આમ તો દુનિયાને જોવાની અને સમજાવવાની એક પોતાની સાવ અલગ રીત હોય છે.
અચ્છા.
જેમ મેથ્યુ આર્નલ્ડે કહ્યું હતું ને કે કવિતા જીવનની સમીક્ષા કરે છે, એટલે કે મીમાંસા કરે છે, પણ એ પોતાની શરતે કરે છે.
પોતાની શરતે, એટલે કે?
એટલે એ કોઈ એક જ દ્રષ્ટિબિંદુ પકડીને નથી ચાલતી. એ માને છે કે એક જ સત્યને જોવાના ઘણા અલગ અલગ ખૂણા હોઈ શકે, અને કવિતા આ બધાને આવકારે છે. આનાથી ફાયદો શું થાય? આપણને જીવનને વધારે વ્યાપક રીતે, એક સમગ્રતામાં જોવાની તક મળે. કવિતા આપણને એક પ્રકારની નિષ્પક્ષતા આપે છે, જેને આપણે તટસ્થતા કહી શકીએ.
તટસ્થતા?
પણ એ સમજવું બહુ જરૂરી છે કે આ તટસ્થતા એટલે જીવન પ્રત્યે ઉદાસીન થઈ જવું, એવું નથી, જરાય નહીં.
તો શું છે
એ? તો જીવનને વધારે ઊંડાણથી, વધારે સંવેદનશીલતાથી સ્પર્શવા માટે, એમ કહો કે અનુકૂળતા કરી આપે છે, જગ્યા કરી આપે છે.
પણ એક મિનિટ, મારો સવાલ એ છે કે કવિ પોતે તો સમાજમાં જ રહે છે, બરાબર ને?
હા, ચોક્કસ.
એની પોતાની માન્યતાઓ હોય, એના પૂર્વગ્રહો હોય, જેને સુરેશ જોશીએ અભિગ્રહો અને પ્રતિગ્રહો કહે છે, એની લાગણીઓ હોય, આ બધું એની કવિતામાં ન આવે?
આવે જ ને.
ટીએસ એલિયટ જેવા તો કહેતા કે ભાઈ કવિ તરીકેની વ્યક્તિ અને સમાજમાં જીવતી વ્યક્તિ એ બે જુદા હોવા જોઈએ. કવિતામાં જે હું બોલે એ કવિ પોતે નહીં, ખાલી એક પાત્ર. પણ શું ખરેખર આ ભેદ પાડવો શક્ય છે? મતલબ સર્જક પોતાના અંગત વિચારોથી સાવ અળગો રહી શકે?
આ તમે એકદમ પાયાનો અને સાચો કહું તો જટિલ પ્રશ્ન ઉઠાવ્યો છે. શું ખરેખર ઉત્તમ કવિતાનો વિષય હંમેશા સમાજની વાત જ હોય, સમાજની મીમાંસા જ હોય?
હા.
કે પછી સમાજ એ કવિતાના જે અનેક સંભવિત વિષયો છે એમાંથી ખાલી એક છે? અને ધારો કે કોઈ કવિતા સ્પષ્ટ રીતે સામાજિક કે રાજકીય વિચારો રજૂ કરે, જેને આપણે પ્રતિબદ્ધ કવિતા કહીએ.
હા, પેલી પ્રોગ્રેસિવ કે સમાજવાદી કવિતા.
બરાબર. તો શું એને શુદ્ધ કળા તરીકે એના કાવ્યતત્વના આધારે જ માપવી જોઈએ કે પછી એના સંદેશાના આધારે? અને શું પ્રચાર એટલે કે કોઈ ચોક્કસ સંદેશ આપવાનો આગ્રહ એ ક્યારે સાચી શુદ્ધ કવિતા બની શકે?
સુરેશ જોશી શું માને છે આ વિશે?
સુરેશ જોશી આ બાબતે બહુ સ્પષ્ટ છે. એમના મતે પ્રચાર અને શુદ્ધ કવિતા એ બે સાવ અલગ વસ્તુઓ છે.
અચ્છા, એટલે એ બે ભેગા ન થઈ શકે?
એમના મતે નહીં.
ઘણીવાર જોઈએ છીએ ને કે સાહિત્યના કાર્યક્રમોમાં કોઈ નેતા આવે કે સામાજિક કાર્યકર, અને પછી કવિઓને આમ ઉપદેશ આપે.
હા હા, સલાહો આપે
કે ભાઈ એવું લખો જે સમાજને ઉપયોગી થાય, લોકોને સુધારવામાં મદદ કરે, અને પૂછે પણ ખરા આમ સીધું જ, શું તમને આ દુનિયાને વધુ સારી બનાવવાની કોઈ ઈચ્છા નથી?
હવે આનો જવાબ શું આપવો?
હે જ તો, ના કેવી રીતે કહેવું? સમાજ તો ઈચ્છે કે કવિ અનિષ્ટ સામે, એટલે કે બુરાઈ સામે લડે. પણ આ અનિષ્ટ છે શું? કોણ નક્કી કરે?
બરાબર.
રાજકારણી માટે સામેનો પક્ષ અનિષ્ટ, ધાર્મિક માણસ માટે નાસ્તિક અનિષ્ટ, સામ્યવાદી માટે પેલું મૂડીવાદી અનિષ્ટ. આ તો રાવણ જેવું થયો દસ માથા.
હા, દશાનંદ જેવું.
કોણે હણવા જાય કવિ? અને આજકાલ તો જુઓ ને, મૂડીવાદ, સામ્રાજ્યવાદ, ફાસિસ્ટ, પ્રતિક્રિયાવાદી, આ બધા શબ્દો તો જાણે ગાળો બની ગયા છે.
હા, લેબલ લગાવવા માટે.
અને ગાંધીવાદ જેવા શબ્દની પણ મજાક ઉડાવાય છે. વાત અહીંથી ખરેખર રસપ્રદ બને છે.
બરાબર. અને આ જ બધી ગૂંચવણમાંથી, આ જ મૂંઝવણમાંથી પેલો મૂળ પ્રશ્ન પાછો આવે છે. કસ્મૈ દેવાય હવિષા વિધેયમ.
હા,
આટલા બધા દેવો છે, આટલા બધા વાદ છે, આટલા બધા કહેવાતા અનિષ્ટ છે, એમાંથી હું કોને મારું હવિષ્ય, મારી કળા અર્પણ કરું? અને સમાજ શું કરે છે? ઘણીવાર કવિની પોતાની જે સૂઝબૂઝ છે, એની પ્રતિભા છે, એના પર ભરોસો નથી રાખતો.
પણ તૈયાર જવાબ આપી દે.
હા, તૈયાર જવાબો આપી દે છે કે તમારે આજ દેવની પૂજા કરવાની, આજ અનિષ્ટ સામે લડવાનું, વાત ખતમ.
એટલે તમે એમ કહેવા માંગો છો કે સમાજ કવિની જે સ્વતંત્રતા છે એના પર ક્યાંક ને ક્યાંક અંકુશ રાખવા માંગે છે?
હા, કંઈક અંશે એવું કહી શકાય. જો આપણે આને સુરેશ જોશીના દ્રષ્ટિકોણથી જોઈએ અને થોડા વ્યાપક સંદર્ભમાં મૂકીએ તો એવું લાગે કે સમાજ કદાચ કવિતાની જે અમર શક્તિ છે, ચિરંજીવી શક્તિ, એનાથી થોડો ડરે છે.
ડરે છે? શા માટે?
કદાચ એને ચિંતા હોય છે કે ભવિષ્યની પેઢીઓ આજના સમયને કવિઓની રચનાઓ દ્વારા કેવી રીતે યાદ રાખશે, કેવી રીતે મૂલવશે. એટલે સમાજ શું કરે? કવિને પોતાના કહ્યામાં રાખવાનો પ્રયત્ન કરે,
જેથી કવિ ભવિષ્યમાં સમાજ વિરુદ્ધ સાક્ષી ન પૂરે.
હા, કવિ પોતાની વિરુદ્ધ સાહેદી આપવા ન રહે. અને ખુદ સુરેશ જોશી પણ સમાજમાં જે ક્રૂરતા, લોભ, દંભ દેખાય છે, જેને તેઓ કદર્યતા જેવો શબ્દ વાપરે છે, અને જે વાંકી ચૂકી દૃષ્ટિ છે, એનાથી ખૂબ વ્યથિત હતા.
હા, એમણે લખ્યું છે ને કે ચંદ્ર પરથી પૃથ્વી કેવી સુંદર દેખાય છે.
હા, અને આપણે માણસોએ યુદ્ધો અને અત્યાચારોથી એને કેવી ખરાબ કરી નાખી છે. જાણે વંઠી ગયેલા બાળકો ઘરની વસ્તુઓ તોડી ફોડી નાખે. દુનિયા બદલવાની જરૂર છે, એ વાત સાચી. સુરેશ જોશી એનો ઇન્કાર નથી કરતા. પણ સવાલ એ છે કે શું કળા એ બદલાવ લાવવાનું સીધું સાધન છે, શ્રેષ્ઠ સાધન છે?
એમનો શું જવાબ છે?
એ એક સરસ દૃષ્ટાંત આપે છે. જેમ બહુ ધારદાર અસ્ત્રો હોય પણ એનાથી લાકડું ફાડવા જઈએ તો શું થાય?
અસ્ત્રો બગડી જાય, લાકડું ન ફાટે.
બરાબર. તેમ જો કળાનો ઉપયોગ આવા સીધા સામાજિક હેતુઓ માટે, પ્રચાર માટે કરવામાં આવે તો કળા પોતે જ નબળી પડી જાય, કળાને નુકસાન થાય.
તો પછી એનો અર્થ એવો થયો કે કળાનો સમાજ માટે કોઈ ઉપયોગ જ નથી? એક વર્ગ તો હંમેશા તૈયાર જ બેઠો હોય છે, પ્લેટોની જેમ, કહેવા માટે કે કળા તો નકામી છે.
હા, એ વર્ગ તો છે જ.
એમના મતે તો પેલું અંગત સંબંધોની વાતો કરવી, કે કોઈ સ્પષ્ટ ઉદ્દેશ વગરની કળા રચવી, કે પ્રકૃતિનું સૌંદર્ય માણવું, આ બધું જાણે નૈતિક રીતે ખોટું છે, અનીતિમય છે.
ના ના, સુરેશ જોશી એવું જરાય નથી માનતા. અહીં અમેરિકન કવિ લુઈસ મેકનેસની એક વાત યાદ કરવા જેવી છે, જે જોશી ટાંકે છે. જે કવિઓ પ્રચાર કરે છે એ લોકો દાવો તો એવો કરે કે અમે વાસ્તવવાદી છીએ.
હા, રિયલિસ્ટિક.
પણ એમનો વાસ્તવવાદ કેવો હોય? ફક્ત વ્યવહારુ બાબતો પૂરતો જ સીમિત. જ્યારે સત્ય, પછી એ કવિતાનું હોય કે વિજ્ઞાનનું, એ હંમેશા સરળ, સીતું સાધું નથી હોતું, એ જટિલ હોય છે.
બરાબર.
પણ પ્રચાર કરનારને તો એવી જ વાત કહેવી પડે જે લોકોને તરત ગળે ઉતરી જાય, ફટાફટ સમજાઈ જાય. સાચો વાસ્તવવાદી કોણ? જે બધી જ હકીકતો સ્વીકારે, ભલે કોઈને ગમે કે ન ગમે, અનુકૂળ હોય કે ન હોય.
પ્રચાર કરનાર પાસે પોતાનું એક સત્ય હોય છે, પણ એક કાવ્યનું જે ઊંડું, બહુપરિમાણીય સત્ય છે, એનાથી ઘણું અલગ, ઘણું દૂર હોય છે. એનો હેતુ દુનિયા બદલવાનો છે, કદાચ સારો હેતુ હોય, પણ એ માટે એ ક્યારેક જૂઠાણા, અર્ધસત્યો કે વસ્તુઓને વધુ પડતી સરળ બનાવી દેવાનો સહારો પણ લઈ શકે છે.
એટલે કવિએ પ્રચારવાદી બનવાની જરૂર નથી?
બિલકુલ નહીં. સુરેશ જોશી સ્પષ્ટ કહે છે, કવિતા તો ગણિત જેવી છે, સ્વયં પર્યાપ્ત, સેલ્ફ સફિશિયન્ટ. એ પોતાનામાં જ પૂર્ણ છે, એને બીજા કોઈના ટેકાની જરૂર નથી પોતાને સાબિત કરવા માટે. હા, જો કોઈ નબળી કવિતા હોય અને કોઈ એનો ઉપયોગ કોઈ સારા હેતુ માટે કરવા માંગતું હોય તો ભલે કરે, પણ એનાથી એ કવિતા કંઈ ઉત્તમ નથી બની જતી.
સમજાયું. પણ તેમ છતાં આપણે જોઈએ છીએ કે ઘણા સર્જકો ખાસ કરીને યુવાનીમાં કોઈકને કોઈક આંદોલન સાથે જોડાઈ જાય છે. આવું કેમ થતું હશે?
હા, એવું બને છે. કદાચ એનું એક કારણ એ છે કે સમૂહમાં રહેવાથી, જૂથમાં ભળવાથી એક પ્રકારની હૂંફ મળે છે, એક આધાર મળે છે,
એકલતા ઓછી લાગે.
બરાબર. અને એક સમાન આદર્શ માટે સાથે મળીને લડવાનો એક રોમાંચ હોય છે, એક શિસ્ત હોય છે. આ બધું કદાચ યુવાન મનને આકર્ષતું હશે, કારણ કે સર્જકનું કામ તો મોટેભાગે એકાંતમાં જ થાય છે. એમાં એક પ્રકારનું એકાકીપણું છે.
હા, એ તો છે.
અને આ એકલતા કદાચ યુવાન લેખકોને શરૂઆતમાં બહુ અઘરી લાગે, અસહ્ય લાગે. એટલે તેઓ શું કરે? જૂથ બનાવે, પોતાના વિચારોના જાહેરનામા એટલે કે મેનિફેસ્ટો બહાર પાડે
અને બધા સાથે મળીને એક જ વાત કરે.
હા, અને ઘણીવાર પેલી પ્રસિદ્ધિ અને સ્વીકૃતિ મેળવવાની લાલચમાં તેઓ પોતાની જે મૌલિકતા છે, પોતાની આગવી દૃષ્ટિ છે, એનો ભોગ પણ આપી દે છે. સુરેશ જોશી એને સરસ શબ્દો આપે છે, ગંભીરતાનો છદ્મવેશ.
ગંભીરતાનો છદ્મવેશ?
હા, જાણે ગંભીર હોવાનો દેખાવ કરવો, કોઈ મોટા આંદોલનનો ભાગ બનવો, એ પેલી એકલતા સહન કરવા કરતાં વધુ સારો વિકલ્પ હોય.
તો આ બધાનો સાર શું નીકળે છે? નિષ્કર્ષ શું? કવિએ કરવું શું જોઈએ આખરે?
સુરેશ જોશી એ સમજાવે છે કે માનવીય સંવેદનાઓ અને અનુભવો, જે કવિતાનો ખરો મૂળભૂત વિષય છે, એ તો સનાતન છે, પણ એ તરત ધ્યાન નથી ખેંચતા.
હા, એમાં તાત્કાલિક કોઈ ઉછાળો નથી હોતો.
બરાબર. જ્યારે કોઈ તાત્કાલિક મુદ્દો ઊભો થાય, રાજકીય કે સામાજિક, અને સર્જક કોઈ વગદાર જૂથ સાથે ભળી જાય અને જોરશોરથી બોલવા માંડે, તો સમાજ ક્ષણભર માટે એને માથે ચડાવે છે, વખાણ કરે છે,
કહે છે કે અરે વાહ, આપણા જમાનાને આવા જ કવિની જરૂર હતી.
બરાબર. પણ સુરેશ જોશી કહે છે કે આ એક ભ્રમ છે, એક ભ્રાંતિ છે જે લાંબી ટકતી નથી. જેવું એ મુદ્દાનું મોજું શમી જાય, એ સર્જક ફરી પાછો ઉપેક્ષાનો શિકાર બને છે.
અને પછી?
પછી એની પાસે બે જ રસ્તા રહે છે. કાં તો એ પોતાના મૂળ સર્જનના માર્ગે પોતાની સાચી દિશામાં પાછો વળે, અથવા તો હતાશ થઈ જાય, કદાચ લખવાનું જ છોડી દે.
ઓહ, તો એનો અર્થ એવો થયો કે સમાજ પર સર્જકનો પ્રભાવ બહુ ઓછો અથવા બહુ ધીમો હોય છે. જેમ કોઈ જજનો ચુકાદો આવે ને તરત અસર દેખાય, એવું સાહિત્યમાં નથી થતું.
ના, તાત્કાલિક અસર નથી દેખાતી.
આપણે જોઈએ છે ને, કેટલાય મહાન સર્જકો એમના જીવનકાળ દરમિયાન તો લગભગ ઉપેક્ષિત જ રહ્યા. પેલો ઓડન કવિ યેટ્સ વિશે કહે છે ને, પોએટ્રી મેક્સ નથિંગ હેપન, કવિતાથી કશું થતું નથી.
હા, પણ આ સરખામણી કદાચ યોગ્ય નથી. સાહિત્યનો પ્રભાવ તાત્કાલિક ભલે ન દેખાય, પણ એ ખૂબ સૂક્ષ્મ છતાં ઘણો સ્થાયી હોય છે, લાંબા ગાળાનો હોય છે.
અચ્છા.
એ ધીમે ધીમે પણ ઊંડે સુધી લોકોના માનસ પર અસર કરે છે, જેને આપણે લોકમાનસ કહીએ છીએ, તેના પર છાપ છોડે છે. હા, એ પણ સાચું છે કે સમાજમાં ક્યારેક સાહિત્ય પ્રત્યે એક છૂપો અણગમો પણ હોય છે.
પ્રચ્છન્ન અણગમો?
હા, પ્રચ્છન્ન અણગમો. ઘણા લોકો એને ખાલી વાણી વિલાસ માને છે, નકામી શબ્દોની રમત. છતાં ઇતિહાસ જો, બોદલેર અને ટેનિસન જેવા મોટા ગજાના કવિઓ પણ યુવાનીમાં ક્રાંતિકારી ચળવળોથી આકર્ષાયા હતા.
ખરેખર?
હા, એટલે આ આકર્ષણ તો રહેવાનું. એ કદાચ એકલતામાંથી બહાર લાવે છે, પણ એમાં જોખમ પણ છે, જેમ આપણે વાત કરી.
તો સાચા સર્જકે શું કરવાનું?
સુરેશ જોશી કહે છે કે સાચા સર્જકે સમકાલીન ઘટનાઓને પણ સાહિત્ય માટેની કાચી સામગ્રી તરીકે વાપરતા શીખવાનું છે. પણ કેવી રીતે? જરૂરી અંતર રાખીને, એક પ્રકારના નિષ્પક્ષ જોડાણથી. જોશી એના માટે શબ્દ વાપરે છે, તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય.
તાટસ્થ્યપૂર્વકનું તાદાત્મ્ય એટલે કે જોડાવું પણ ખરું અને થોડું અલિપ્ત પણ રહેવું.
બરાબર. એ ઘટનાને, એ અનુભવને કળામાં રૂપાંતરિત કરવાનો છે, એનું રિપોર્ટિંગ નથી કરવાનું.
તમે પેલી પ્રતિબદ્ધતાના જોખમની વાત કરી હતી, એ જરા વધારે સ્પષ્ટ કરશો, દાખલા તરીકે?
હા, પ્રતિબદ્ધતાનું સૌથી મોટું જોખમ શું? એ છે કે સર્જક કોઈ એક વિચારધારા કે પક્ષ સાથે એટલો જ જડ રીતે બંધાઈ જાય, એટલો એકાંગી બની જાય કે તે સામાન્ય માનવીય સહાનુભૂતિ પણ ગુમાવી બેસે. દાખલા તરીકે, સુરેશ જોશી ઇશારો કરે છે કે જ્યારે સ્ટાલિનના સમયમાં રશિયામાં લાખો લોકો પર અત્યાચાર થયા, જ્યારે રશિયાએ નાઝી જર્મની સાથે સંધિ કરી, જ્યારે બીજા વિશ્વયુદ્ધ પછી પૂર્વ યુરોપના દેશો પર સોવિયત સામ્રાજ્ય સ્થપાયું, જ્યારે 1956માં હંગેરીમાં કે પછી ઝેકોસ્લોવાકિયામાં લોકોના અવાજને કચડી નાખવામાં આવ્યો,
ત્યારે સોવિયત યુનિયન પ્રત્યે પ્રતિબદ્ધ ઘણા લેખકો શું બોલી શક્યા? એમનો પ્રતિભાવ કેવો હતો?
મતલબ કે એ લોકો ચૂપ રહ્યા અથવા એનો બચાવ કર્યો?
મોટે ભાગે એમનામાંથી કેટલા એવા હતા જે પોતાની શ્રદ્ધા તૂટવાની વેદના, એ અત્યાચારો સામેનો આક્રોશ વ્યક્ત કરી શક્યા? આ મૌન અથવા તો ઘટનાઓને યોગ્ય ઠેરવવાના પ્રયાસો એ શું દર્શાવે છે? એ દર્શાવે છે કે અતૂટ પ્રતિબદ્ધતા ક્યારેક સત્ય અને માનવતા કરતાં પણ મોટી બની જાય છે.
આ તો બહુ ગંભીર વાત છે. તો પછી ઉકેલ શું? માની લો કે કોઈ કવિ કોઈ રાજકીય ઘટના પર કવિતા લખે છે, તો એનું મૂલ્યાંકન કેવી રીતે કરવું?
સુરેશ જોશીના માર્ગ બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે જો કોઈ રાજકીય કે સામાજિક ઘટના કવિતાનો વિષય બને તો એમાં કશો વાંધો નથી. કવિ કોઈ પણ વિષય લઈ શકે, પણ જરૂરી શું છે?
શું
જરૂરી? એ છે કે એ ઘટનાનું કાવ્યના પોતાના જે તત્વો છે એમાં રૂપાંતર થવું જોઈએ. એ માત્ર એક રિપોર્ટ, એક નિવેદન કે એક નારાબાજી બનીને ન રહી જવી જોઈએ. એમાંથી કળા નીપજવી જોઈએ.
અને એનું મૂલ્યાંકન?
એનું મૂલ્યાંકન કરતી વખતે, એની ટીકા કરતી વખતે આપણે એ વાત પર ધ્યાન આપવું જોઈએ કે એમાં કાવ્યત્વ કેટલું સિદ્ધ થયું છે, કળા તરીકે કેટલી સફળ છે, વિષય શું છે, એના આધારે આપણે પૂર્વગ્રહણ ન રાખવો જોઈએ.
પછી ભલે વિષય આપણને ગમતો હોય કે ન ગમતો હોય.
બરાબર. કવિતાની સાચી શક્તિ જ એ છે કે તે આપણને આપણા વ્યક્તિગત પૂર્વગ્રહો અને સંકુચિત દૃષ્ટિકોણથી ઉપર ઉઠવામાં મદદ કરે છે, આપણી ચેતનાને વિસ્તાર આપે છે.
એક છેલ્લો મુદ્દો. આજકાલ લોક શબ્દ પર બહુ ભાર મુકાય છે. સાંભળવા મળે છે કે સાહિત્ય લોક માટે હોવું જોઈએ, લોકભોગ્ય હોવું જોઈએ, લોકની વાત કરવી જોઈએ, જાણે લોકોથી દૂર રહેવું કે સામાન્ય માણસને કદાચ તરત ન સમજાય એવું લખવું એ કોઈ અપરાધ હોય?
હા, આ વલણ દેખાય છે ખરું. અને એના કારણે ઘણીવાર એવું બને છે કે કલાકૃતિને જાણી જોઈને બહુ સરળ, ક્યારેક સપાટ પણ બનાવી દેવાય છે.
ઊંડાણ ઓછી થઈ જાય.
હા, એમાં સૂક્ષ્મતા ઓછી હોય, કદાચ થોડું બરછટપણું પણ આવી જાય. રચના બહુ સીધી સાદી રાખવામાં આવે, ભાષા બહુ અલંકૃત કે વિદગ્ધ ન હોય એવા પ્રયત્નો સભાણપણે થાય છે, અને લોકસાહિત્ય તરફનું આકર્ષણ પણ વધ્યું છે.
એ તો સારી વાત કહેવાય ને.
લોકસાહિત્ય તરફનું આકર્ષણ પોતાની રીતે સારી વાત છે, પણ ક્યારેક એ શૈલીનો ઉપયોગ પણ ચોક્કસ પ્રકારના પ્રચાર માટે, સરળ સંદેશ આપવા માટે થઈ શકે છે.
તો પછી સાચો રસ્તો કયો ગણવો?
સુરેશ જોશીના મતે સાચી વાત એ છે કે સર્જક તો અભિવ્યક્તિની જેટલી પણ પરંપરાઓ છે એ બધાનો વારસદાર છે. એ લોકશૈલી પણ વાપરી શકે અને પંડિત કવિઓની શાસ્ત્રીય શૈલી પણ. એની પાસે બધા સાધનો ઉપલબ્ધ છે,
એણે પસંદ કરવાનું છે.
હા, એણે પોતાની કૃતિની જે આંતરિક માંગ છે એના પ્રમાણે યોગ્ય સાધન, યોગ્ય શૈલી પસંદ કરવાની છે. અને અંતે તો સુરેશ જોશી ભારપૂર્વક કહે છે કે સર્જનનો સાચો ઉત્કર્ષ એટલે કે કળા જ્યારે એની શ્રેષ્ઠતાએ પહોંચે છે તે ક્યારે પ્રજાજીવનના સાચા ઉત્કર્ષનો વિરોધી ન હોઈ શકે.
એટલે બંને સાથે જ ચાલે?
હા, બંને એકબીજાના પૂરક જ હોય છે, વિરોધી નહીં.
ખરેખર આ આખી ચર્ચા બહુ વિચારતા કરી મૂકે એવી છે. કવિની જવાબદારી શું? એણે કોના પ્રત્યે પ્રતિબદ્ધ રહેવું? સમાજે ચિંધેલા ધ્યેયો પ્રત્યે, કળાના પોતાના નિયમો પ્રત્યે, કે પછી પોતાના અંતરાત્મા પોતાના અનુભવ પ્રત્યે?
અને એ જ આપણને સુરેશ જોશીના પહેલા મૂળ પ્રશ્ન પર પાછા લાવે છે. જો કવિની પ્રતિબદ્ધતા માત્ર સમાજે નક્કી કરેલા રાજકીય કે સામાજિક હેતુઓ પૂરતી જ નથી, અને જો કવિતા વાસ્તવિકતાનું માત્ર પ્રતિબિંબ નથી પાડતી પણ એનું રૂપાંતર કરે છે, એને નવો અર્થ, નવું પરિમાણ આપે છે, તો પછી કવિ ખરેખર કોને પ્રતિબદ્ધ છે? કદાચ સુરેશ જોશી જે ઇશારો કરે છે તે એ છે કે કવિની પ્રતિબદ્ધતા અનુભવની જે જટિલતા છે, જે સંકુલતા છે, તેની પ્રત્યે છે.
અનુભવની સંકુલતા પ્રત્યે.
હા, અને કલાકૃતિની પોતાની જે અખંડિતતા છે, એનું પોતાનું જે સત્ય છે, એના પ્રત્યે છે. અને કદાચ એવા કોઈ ગહન સનાતન સત્ય પ્રત્યે છે જે આ તાત્કાલિક જરૂરિયાતો અને રાજકીય એજન્ડાઓથી પર છે. કદાચ પેલો પ્રશ્ન કસ્મે દેવાય હવિષા વિધેમ, એનો જવાબ કોઈ એક દેવમાં કે વાદમાં નથી,
પણ ક્યાં છે?
કદાચ ખુદ ભાષામાં છે, કલાના સ્વરૂપમાં છે, અને માણસની જે અનેક સ્તરોવાળી બહુપરિમાણીય ચેતના છે એમાં જ રહેલો છે. આ એક એવો પ્રશ્ન છે જે મને લાગે છે કે દરેક સર્જકે અને દરેક વિચારશીલ વાચકે પોતાની જાતને પૂછતા રહેવું જોઈએ.
ખરેખર આ મુદ્દા પર ચોક્કસપણે મનન કરવા જેવું છે. આ ખૂબ જ ઊંડાણભરી અને રસપ્રદ ચર્ચામાં જોડાવા બદલ આપનો આભાર. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.